તારીખ 8/6/1985, શ્રી વર્માગમસાર, બોલ નંબર 941 અને 942 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 557. મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
રાગાદી ભાવો ઇષ્ટપન માને છે, ભલા માને છે, સુખદાયક માને છે, વિકારક માને છે, મિથ્યાત્મનો દારૂ પીધો. મિથ્યાત્વ છે એ દારૂ કરતા પણ વધારે ખરાબ છે, એમાં બહુ વાંધો નથી. પણ પોતાના ઉષારીની મંદતાના પરિણામ સારા માનમાં એ જ મિથ્યા સૂચિત છે, ત્યાં એમ તકલીફ પડે. મિથ્યાત્વને નિષેધવામાં વાંધો નથી, સીધી વાત છે કે મિથ્યાત્વ છે તો નિષેધવા લાયક છે. પણ જે મિથ્યાત્વ પોતાના પરિણામમાં કસાયની મંદતાને ઇષ્ટ માનતા અથવા બાહ્ય સંયોગોમાં ક્યાંય પણ ઇષ્ટપણું માનતા, પોતાથી અધિકપણું માનતા, એ મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. એ મિથ્યાત્વ છે એ ઘણું ભયંકર છે, એ ક્યાં સમજાવવું જોઈએ. માત્ર વિચારથી માન્ય કરે એટલું નહીં, પણ પોતાના પરિણામમાં મિથ્યાત્વ થાય છે તે સમજાય તો તે કરવાનું પસંદ છે. તેથી તેને આશરો સારો લાગે છે, જે આશરો બંધનનું કારણ છે, જે આશ્રવ પરિભ્રમણનું કારણ છે, એ જ આશ્રવ તેને સારો લાગે છે, ભલો લાગે છે. તત્વદૃષ્ટિ નહીં હોવાથી કયા પરિણામ કયા તત્વમાં ખટવા જોઈએ, જે આશ્રવ અને બંધના પરિણામ નુકસાનકારક છે એમ એને હેયપણામાં ખટવા જોઈએ, એના બદલે તે હિતકારક અને લાભકારક માનીને ઉપાધિપણે ખટવાઈ જાય છે. એને મિથ્યાત્વની વિપરીતતા કહેવામાં આવે છે. આ પરિસ્થિતિ થાય છે. તત્વદૃષ્ટિએ કયા પરિણામ કયા ખાતામાં જાય, કયા ખાતામાં એની ખતવણી થવી જોઈએ, એ તત્વદૃષ્ટિએ જ્યાં સુધી પોતાના પરિણામની ખતવણી પરિણામને ઓળખીને ન આવડે ત્યાં સુધી એને કયા પરિણામ ટળવા જોઈએ અને કયા પરિણામ વિપરૂપ છે કે અવિપરૂપ છે એનો વિવેક આવતો નથી. એટલે આશ્રવ પણ સારો લાગે છે અને અનાશ્રવી આત્મા સારો લાગતો નથી. જ્યાં આશ્રવ સારો લાગે છે, રાગ સારો લાગે છે, ત્યાં રાગ રહિત પરમાત્મા, આશ્રવ રહિત આત્મા એને સારો ન લાગ્યો. બે વચ્ચે એને કોની પસંદગી કરવી, રાગરૂપ મલિન ભાવની કે પરમ પવિત્ર પરમાત્મ સ્વભાવની, આ બેમાંથી એને કોની પસંદગી કરવી એ શું શીખડાવવું પડે એવું છે કે આની પસંદગી કરવી જોઈએ એમ શીખડાવવાનો વિષય છે. એટલો મોટો તફાવત છે રાગરૂપ મલિન ભાવ ને પરમપદ વચ્ચે, તફાવત એટલો મોટો છે કે ભાગ્યે જ કહેવાની જરૂર પડે કે આ પરમપદ પસંદ કરવા જેવું છે, રાગની મલિનતાની હીનતા પસંદ કરવા જેવી નથી. વળી રાગમાં પ્રત્યક્ષ હીનતા, હીનતા અને લાચારી તો છે. રાગ પોતે જ લાચાર પરિણામ છે, પરતંત્ર પરિણામ છે, પરાધીન પરિણામ છે. તેથી એ સારું છે એમ માનવા જેવું નથી. કેમ કે ઓળખાણ નથી, ઓળખાણ નથી. સાચા હીરા અને ખોટા હીરા એક જ પડીકામાં હોય તો ઓળખાણ ન હોય તો ખોટો હીરો પણ પકડશે. આની ચમક સારી છે, આ સારો લાગે છે એમ નથી. પણ એ પરખ નથી, ઓળખ નથી. સીધી વાત એ, જો ઓળખે તો ગુણ નિધાન એવું પરમાત્મ પદ છે અને આ અવગુણથી ભરેલો રાગ છે, આટલો મોટો તો ફેર છે. પણ એના ભાવે સ્વભાવે એની ઓળખ નથી એટલે પોતાને નુકસાન થાય એવું કરે છે. કોઈ પોતાના નુકસાનને ઈચ્છે તો સીધું પૂછો તો ના પાડે છે. કોણ પોતાના પોતાની બુરાઈને કોણ ચાહે ને કોણ ઈચ્છે? કોઈ પોતાની બુરાઈને, પોતાની નુકસાનકારી પરિસ્થિતિને સ્વાભાવિક રીતે જ ન ઈચ્છે, છતાં પણ એ જ પંથે જાય એ શું બતાવે છે? એ વિષયનું અજ્ઞાન બતાવે છે. પોતાને ક્યાં લાભ છે એની એને ખબર નથી. એમ તો અનાશ્રવી આત્મા એને સારો લાગતો નથી. ભ્રમથી ભૂલો છે માટે આ દ્રષ્ટિ કરી અનુભવ કર. અને અનાદિનો ભ્રમ છે, અનાદિથી તું તારા પોતાના જ મૂળ સ્વરૂપને, અસલ સ્વરૂપને ભૂલ્યો છો. તેથી જાગ્રત થઈને તારા સ્વરૂપને ઓળખીને એની દ્રષ્ટિ કરવી એટલે એના અસ્તિત્વને ગ્રહણ કરીને, આ હું દ્રષ્ટિનો વિષય એટલો છે કે આ હું પોતાની હૈયાતીને જ્ઞાનમાં ઓળખીને એ હૈયાતીને શ્રદ્ધાથી સ્થાપવી, શ્રદ્ધાથી ગ્રહણ કરવી અને એમ કરતાં જે સાક્ષાત અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ થાય એવો અનુભવ કર. ભ્રમથી ભૂલો છું તે ભ્રમને મટાડીને દ્રષ્ટિ અને અનુભવ કર. આ દ્રષ્ટિ અને અનુભવ કરવા એ એક જ ધર્મની રીત છે, બીજી કોઈ ધર્મની ત્રણકાળ ત્રણ લોકમાં રીત નથી. સ્વરૂપની દ્રષ્ટિ કરવી એટલે સ્વરૂપ અસ્તિત્વને શ્રદ્ધામાં પકડવું છે તો ખરું જ, અસ્તિ રૂપે તો છે જ, પણ શ્રદ્ધા જે અસ્તિત્વ નથી ત્યાં પોતાને પકડે છે કે આ હું, એ વિપરીત શ્રદ્ધા. વિકાર અસ્તિત્વ છે ત્યાં શ્રદ્ધાની પહોંચ થાય અને શ્રદ્ધામાં ત્રિકાળ અસ્તિત્વનું ગ્રહણ થાય, એમ થતાં જે સાક્ષાત અનુભવ થાય એ પવિત્ર ધર્મની, નિર્દોષ ધર્મની, અકસાય ધર્મની આ રીત છે. બીજી કોઈ ધર્મની રીત નથી, બીજો કોઈ ધર્મ નથી, બીજો કોઈ ધર્મની રીત પણ નથી. ધર્મ તો અકસાય પરિણામ છે, પ્રબળ કસાય અભાવ. કસાયનો પ્રબળ અભાવ એટલે કસાયની મંદતારૂપ સદભાવને પણ અભાવ લેવો છે, પ્રબળ અભાવ લેવો છે. એવું આત્મ સ્વરૂપ છે અને એવું જ પરિણામ થવું છે આત્માનો ધર્મ છે. એને સંપ્રદાયથી જૈન ધર્મ કહ્યો છે. અત્યારે બુદ્ધિવાચક પણ એ તો જૈન એટલે જીત્યો, એને કસાયને સમ્યક પ્રકારે જીત્યો છે, તેથી ત્યાં જૈન પણ પ્રાપ્ત થયું છે. ગુરુજીએ પ્રવચનમાં કહે છે જૈન ધર્મ છે એ વાણિયાનો ધર્મ છે એમ લોકો માને છે. જગતમાં વાણિયા વધારે છે આ ધર્મ, લોકો એમ માને કે જૈન ધર્મ એટલે વાણિયાનો ધર્મ. બીજા લોકો પણ એમ માને અને વાણિયાઓ પણ એમ માને કે આ આપણો ધર્મ છે, પણ આ તો વસ્તુ ધર્મ છે, એમાં નાત જાતનો તો પ્રશ્ન છે જ નહીં, વાળા સંપ્રદાયનો તો પ્રશ્ન છે જ નહીં. પણ ચારે ગતિના જીવોને અધિકાર છે. સાતમી નારકીનો નારકી જૈન ધર્મને પ્રાપ્ત કરે છે, દેવલોકનો દેવ જૈન ધર્મને પ્રાપ્ત કરે છે, અને જંગલના પ્રાણીઓ ક્રૂરમાં ક્રૂર પાપમ પરિણામ ધરાવતા એવા વાઘ, સિંહ અને કાળા નાગ સર્પ હોય એ પણ અનુભવ કરે છે ભગવાનના પુરુષો. પણ ઈધર બેઠા હોય, મોટા મોટા અજગરો આવ્યા હોય, તીવ્ર ક્રોધથી એ પર્યાયને પ્રાપ્ત છે. બધા આત્મા છે, દેહ તે કાંઈ આત્મા નથી, એનું શરીર તે કાંઈ આત્મા નથી, અંદરમાં તો પરિપૂર્ણ પવિત્ર સ્વભાવે ભગવાન બિરાજમાન છે. પણ એને ભૂલીને તીવ્ર ક્રોધાદિના પરિણામ કરતા એ અવસ્થાને પામ્યા છે, એ પણ ભગવાનની વાણી સાંભળી અને અંતર્મુખ થાય છે, પોતાના પરમાત્માનો અનુભવ કરે છે. ગણધર દેવ કહે છે કે એ બધા દેવ છે, દેવ થયા, પોતાના પરમ સ્વરૂપને અનુભવનારા એ દેવ થયા. ત્યાં આવા આવા પ્રાણીઓ પ્રાપ્ત કરે છે. તો મનુષ્ય છે એ તો ઘણો વિવેકી પર્યાયમાં ઉભેલો જીવ છે. ઘણા વિવેકની પર્યાયમાં ઉભેલા જીવને ન પ્રાપ્ત થવાનો શું પ્રશ્ન છે? તે જરૂર પ્રાપ્ત કરી શકે. અનુભવ પ્રકાશનો ઉપયોગ છે. પછી પાછા સાતમા અધિકારના બોલ ચાલુ થાય છે. 942 વચ્ચે આ એક બોલ અનુભવ પ્રકાશનો છે. કેવળ જ્ઞાનની પર્યાયને પણ નજો દ્રષ્ટિ ક્યાં કરવી એમ કહે છે. દ્રષ્ટિનો વિષય કેવળ જ્ઞાનની પર્યાય પણ નથી. જીવને જેની દ્રષ્ટિ છે, જીવને જ્ઞાનમાં તેની જ મુખ્યતા છે. જેની જ્ઞાનમાં મુખ્યતા છે તેને જીવ જોવે છે, અને જેની મુખ્યતા નથી તે જોવાતું હોવા છતાં, જ્ઞાનમાં જણાતું હોવા છતાં ગૌણ એટલું થાય છે કે નહીં જણાવવા બરાબર રહે છે. જાણ્યું ન જાણ્યું કરી નાખે છે. ગૌણતા શું કરે છે જ્ઞાનની? કે જાણ્યું ન જાણ્યું કરી નાખે છે, સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખે છે. એમ તો અહીંયા એમ કહે છે કે કેવળ જ્ઞાનની પર્યાયને પણ ન જો, અત્યારે તો ઉત્પન્ન નથી પણ ભવિષ્યમાં જે ઉત્પન્ન થવાની જેની ભાવના તને વર્તે છે પૂર્ણ પર્યાય છે, એની ભાવના ઉત્પન્ન થાય છે તો પણ કહે છે કે દ્રષ્ટિ દેવાલાયક પદ નથી, એ પર્યાયનું પદ છે એ દ્રષ્ટિ દેવાલાયક નથી. તે પણ પર્યાય અપેક્ષાએ પરમપદ હોવા છતાં પારિણામિક ભાવની અપેક્ષાએ અપરમપદ છે, પરમપદ નથી, કેમ કે તેનાથી અનંત ગુણ છે, શુદ્ધાત્મ પદ છે તે તેનાથી અનંત ગુણ છે, એ ગુણને પણ અનંત ગુણ છે એટલે દ્રષ્ટિ ત્યાં દેવાલાયક છે. કેવળ જ્ઞાનની પર્યાયને પણ ન જો, વળી કહે છે કે એમ પણ ન જો કે પહેલી અવસ્થા શુદ્ધ ન હતી અને પછી શુદ્ધ થઈ એવા ભેદને પણ ન જો, એ નીચી દ્રષ્ટિનો વિષય થાય છે. તો પહેલાં તો અમે વેપાર ધંધો બહુ મોટા પ્રમાણમાં કરતા, ઘણા પાપ કરતા, હવે બધું છોડી દીધું એમ તો ન જો, પણ પહેલી અવસ્થા આવી શુદ્ધ હતી ને હવે અત્યારે શુદ્ધ થઈ એમ પણ ન જો, એમ કહે અવસ્થા દ્રષ્ટિનો નિષેધ છે, અહીંયા પર્યાય દ્રષ્ટિનો નિષેધ છે. ગુપ્ત અને પ્રગટ અવસ્થા ભેદ એટલે કે દ્રવ્ય અને પર્યાયના ભેદને ન જો, દ્રવ્ય પર્યાયનું જ્ઞાન તો શાસ્ત્ર દ્વારા આપ કરાવો છો, વાણી દ્વારા દ્રવ્ય પર્યાયનું જ્ઞાન કરાવો છો, હવે કહો છો કે દ્રવ્ય પર્યાયને ન જો, કે હા ઓળખવા માટે ભલે તને એ બધું કહ્યું હોય, તું ઓળખતો નહોતો એટલે ભેદ પાડી પાડીને દ્રવ્યગુણ પર્યાયના તને વસ્તુ ઓળખાવી, વસ્તુની કિંમત કરાવી તને, પણ હવે અનુભવ કરાવવો છે, એ અનુભવ કરાવવા અર્થે તને એમ કહીએ છીએ કે જે તને સમજાયું છે એ સમજાયું છે ભેદપૂર્વક, એ ભેદમાં ઉભા રહેવાની હવે મનાઈ કરીએ છીએ, એ ભેદમાં પણ ઉભા રહેવાનું નથી. પરિણામ અનુભવમાં કેવા પ્રકારે કામ કરે છે એનો અહીંયા સંકેત છે, કેમ કે એ વિષય કથનની અંદર વર્ણનમાં લાવવો એ સર્વથા વક્તવ્ય નથી, માત્ર કથનચિત વક્તવ્ય છે જેનો અહીંયા સંકેત કરવામાં આવે છે કે અનુભવ કરનાર જીવ દ્રવ્ય પર્યાયના ભેદને જોતો નથી. જ્યાં સુધી દ્રવ્યના ભેદને કે પર્યાયના ભેદને લક્ષમાં રાખે છે ત્યાં સુધી એ ભેદના લક્ષમાં ઉભેલો અનુભવને પ્રાપ્ત કરી શકતો નથી, ભેદના અનુભવમાં રહે છે, અભેદ વસ્તુનો એને અનુભવ થતો નથી. કઈ ભેદ પાડે છે આમાં આટલું ઘી વાતર્યું હતું, ચાર ગણું ઘી પાયું હતું આ મેસુદને, એવો એ જો વિચાર કરવા રોકાય તો એને એનો અનુભવ કરવામાં ખલેલ પહોંચે, એનો આનંદ એ માણી શકે નહીં. હીરાનો હાર ખરીદતી વખતે જેટલા વિકલ્પો કર્યા હોય એટલા વિકલ્પો જો પહેરવા ટાણે કરે તો પહેરવાનો આનંદ એને આવે નહીં. એમ મીઠાઈ બનાવતી વખતે કે ખરીદતી વખતે જેટલા વિકલ્પ કર્યા હોય એટલા ખાતી વખતે કરે તો એનો ખાવાનો આનંદ ન રહે. આ તો આ દ્રષ્ટાંતોમાં સમજાય છે. એમ ઓળખવા ટાણે ભલે સત્શાસ્ત્રથી ગમે તે પ્રકારે ભેદની વાતો આવી છે તો પણ અનુભવમાં એ ભેદને જોવાના નથી, શુદ્ધતા અશુદ્ધતા શુભ અશુભ તો એક બાજુમાં કહો, પણ શુદ્ધતા અશુદ્ધતાના ભેદ અને દ્રવ્યગુણ પર્યાયના ભેદ વિલીન થઈ જાય ત્યાર પછી અનુભવ થવાનો વારો છે આ ભેદ અનુભવ. કેમ કે અનુભવ નિર્વિકલ્પ છે અને આ ભેદનો આશ્રય વિકલ્પના ઉત્પાદક છે. બેને મેળ નથી, ઉલટું સુધી છે. તેથી એમ કહે છે કે ગુપ્ત શુદ્ધ અને અશુદ્ધ અવસ્થા ભેદ છે એને પણ નજો. એ બનાસકી દાસે ગાયું છે કે સમલ વિમલન વિચારીએ એવી સિદ્ધિની ઓર. સમળપણું એટલે અશુદ્ધતા અને વિમલપણું એટલે શુદ્ધતા. એક જાણીએ, એક દેખીએ, રમી રહીએ, એક ઠોર, એક એટલે અભેદ તત્વને જાણું છું, અભેદ તત્વને દેખું છું, એકને દેખું છું જેમાં બેનો ભેદ નથી અને એમાં સ્થિર રહું છું, રમી રહું છું એમાં. એક જાણીએ, એક દેખીએ, રમી રહીએ, એક ઠોર, સમલ વિમલન વિચારીએ એવી સિદ્ધિ નહીં હોય. જ્યાં સમળતા વિમળતાનો પણ વિચાર નથી તે જ સિદ્ધિ છે, બીજી કોઈ સિદ્ધિ નથી. આમ કીધું નાટક સમય સારો. નિયમસારમાં એવો એક કળો છે, શુદ્ધતા અને અશુદ્ધતાની વિકલ્પ, શુદ્ધ અને અશુદ્ધની વિકલ્પના હંમેશા મિથ્યા દ્રષ્ટિઓને હોય છે એમ કરીને વાત નિયમ સાર. શરૂ કરતા પહેલા શુદ્ધ ભાવ અધિકારમાં છે 72 નંબરનો કલશ છે. શુદ્ધ અશુદ્ધની જે વિકલ્પના તે મિથ્યા દ્રષ્ટિને હંમેશા હોય છે, સમ્યક દ્રષ્ટિને તો હંમેશા એવી માન્યતા છે કે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે. દ્રવ્યથી અને પર્યાયથી બંનેની શુદ્ધતા એને છે, કેમ કે અશુદ્ધ અંશને એ પોતાનો સ્વસ્વામી પણ સ્વીકારતો નથી. તેથી પોતાને દ્રવ્યગુણ પર્યાયથી શુદ્ધ જોવે છે. આ તો કારણ પર્યાય લે છે ને, મુખ્યપણે કારણ પર્યાય લે છે. દ્રવ્ય અહીંયા પૂરું કર્યું છે, દ્રવ્ય ગુણ અને એની કારણ પર્યાયમાં દ્રવ્ય પૂરું થયું છે. કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે. આ રીતે અહીંયા આ રીતે પરમાગમના અતુલ અર્થને, આ પરમાગમનો તોડી ન શકાય એવો ભાવ છે, આશય છે, એવા અતુલ અર્થને સારા સારના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે ક્યાં હિત છે અને ક્યાં અહિત છે એવું વિચાર કરવાવાળી સુંદર બુદ્ધિ વડે જે સમ્યક દ્રષ્ટિ સ્વયં જાણે છે, આવું જે સમ્યક દ્રષ્ટિ જાણે છે તેને અમે વંદન કરીએ છીએ. મુનિરાજ આમ કહે છે, તેને અમે વંદન કરીએ છીએ. મૂળ શ્લોકમાં આ વાત છે, વંદામહે એક વચન, નંદામહે તમ વયમ, વયમ એટલે અમે નંદામહે એ અમે અમે વંદન કરીએ છીએ. આવા શબ્દો વાપર્યા છે, આ વાત કહેતા શુદ્ધ અને અશુદ્ધના ભેદને ઉડાવનાર જે સમ્યક દ્રષ્ટિ પરમાગમના અતુલ અર્થને પોતાની સુંદર બુદ્ધિ વડે સારા સારનો વિચાર કરીને જ્યાં અંદર જાય છે અનુભવમાં, નિરાશ છે કે તમે એને વંદન કરી એટલા સેંકડો વર્ષ પહેલા લખાયેલો શ્લોક છે. શુદ્ધ શુદ્ધ વિકલ્પના ભવતી સા મિથ્યાદૃષ્ટિ પ્રત્યહમ. મિથ્યાદૃષ્ટિને શુદ્ધ શુદ્ધની વિકલ્પના છે. સમ્યક દ્રષ્ટિ શુદ્ધમ કારણ કાર્ય પ્રયુજલમ પ્રત્યહમ. સમ્યક દ્રષ્ટિને તો કારણ કાર્ય બંને શુદ્ધ છે. ઇથમ ય પરમાગમ પરમાગમ અર્થમ અતુલમ જાનાતિ સદ્રક સ્વયં સારાસાર વિચાર ચારુ ધિષણામ. સારાસારનો વિચાર કરનાર ચારુ ધિષણામ, ચારુ એટલે સુંદર અને ધી એટલે બુદ્ધિ, ધિષણામ એટલે એ બુદ્ધિને, એવા બુદ્ધિના ધારકને વંદામહે સંભયમ. અમે આ શ્લોક લખતા આ શ્લોકનો ભાવ એમ મુનિરાજ આવા સુદૃષ્ટિને સમ્યક દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ પ્રત્યમ એને વર્ણન કરીએ. ત્યાં સુધી લખાય એ ખરેખર એ વ્યક્તિનો વિષય નથી, એ ધર્મને વંદન કરે છે. ધર્મને વંદન કરતા હોવાથી તે ધર્મને વંદન કરે છે. ધર્મીને જે વંદન કરે છે તે ધર્મને વંદન કરે છે, અને ધર્મને વંદન કરે છે તે ધર્મને વંદન કરે છે. અહીંયા સીધો સંબંધ ધર્મ સાથે છે, એટલે જે ધર્મને વંદન કરતો નથી તે ધર્મીને વંદન કરતો નથી, જે ધર્મીને વંદન કરતો નથી તે ધર્મને વંદન કરતો નથી. પોતે તો પ્રવર્તે છે, સારી રીતે પ્રવર્તે છે, તો પણ એમને એટલું બહુમાન આવ્યું છે. ધર્મ પ્રત્યેનું એ બહુમાન છે. વ્યવહાર વંદન કરવા ક્યાં જાય છે, વંદન નમસ્કાર કરવા જાય છે એમ નથી, પણ એ પોતાના ભાવમાં ભાવ વંદન કરે છે, એ ધર્મને વંદન કરે છે. કેમ કે ધર્મ છે વંદનીય છે, એને ગમે છે. ભગવાનના જ્ઞાનમાં એમ આવે છે કે જે જીવ સમ્યક પ્રકારે કષાય ઉપર વિજય મેળવે છે તે જીન થયો. ત્યારે એને પ્રથમ જીન ગણ્યો કે પાંચમી કરણ લબ્ધિ થઈ ત્યારે. જે કરણ લબ્ધિ સમ્યક દર્શન પહેલાની પૂર્વ પર્યાય છે, કે જે પર્યાય પૂર્ણ થતા અનુત્તર પર્યાય સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. વચ્ચે કોઈ પર્યાય નથી, એક સમયની પણ. એવી જે કરણ લબ્ધિના પરિણામ સવળમાં આવી શકે, કરણાન યુગનો ગ્રંથ છે ને, એટલે કરણના પરિણામના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષયો એમણે લીધા છે વિષેન સ્વામીને. તો ત્યાં એને જીમ કયો, આ જીમ થયો છે. જીમ તો તેરમી મૂર્ખાને થાય છે. તો કે નહીં, ભગવાન જિનેન્દ્ર એમ કહે છે કે આ જીવ જીમ થયો. આવી વાત થઈ ગઈ. એક જ શબ્દના કેટલા અર્થ કરવા, કે ત્યાં ત્યાં જ્યાં જે કહેવા માગે છે ત્યાં એ વાત નથી.
પ્રશ્ન શું છે?
એ તો ધર્મને જુએ છે, એ શુદ્ધ શુદ્ધના ભેદને તો અહીંયા નહીં જોવાની તો વાત ચાલે છે. શુદ્ધ અશુદ્ધના ભેદને નહીં જોવાની તો વાત ચાલે છે. અને એમ સમ્યક દ્રષ્ટિઓ અમે તો જોતા નથી, કેમ કે અમે પણ સમ્યક દ્રષ્ટિ છે એમ કહે. અને સમ્યક દ્રષ્ટિઓ પણ જે છે એ જોતા નથી. એટલે બહુ માનાય છે, અરે સુભાષ સુખમાં તો જગત આખું જ સંસાર. આ તો શુદ્ધતા અશુદ્ધતાને જોતો નથી. જેની નજર પોતાના પરિપૂર્ણ પરમાત્મ તત્વ ઉપર છે, એ તો કારણ તત્વ ને કાર્ય તત્વ ને શુદ્ધ જોઈ નાખે. એને તો બંને શુદ્ધ જ છે, એ તો કહેવા ખાતર કહ્યું છે. એને ક્યાં શુદ્ધ શુદ્ધ જોવું છે? આવું જે સમ્યક પ્રકારે સ્વદ્રવ્યનું અવલોકન કરે છે એને અમે વંદન કરીએ છીએ, બહુમાન કરીએ છીએ. જે 48મી ગાથા પૂર્ણ કરતા આ શ્લોક કર્યો છે, અને એ 48મી ગાથાનો વિષય એવો છે કે જેવા લોકાગ્રે સ્થિત પરમેશ્વર બિરાજમાન છે અશરીર, પાંચે શરીરના પ્રપંચના અભાવને લીધે જે અશરીર વિસ્તાર, પ્રપંચ એટલે વિસ્તાર, અને જેઓ અવિનાશી છે, હવે કોઈ પર્યાય એમની બદલવાની નથી, સીધો પર્યાય માંથી, અને જે અતિન્દ્રિય છે, જેમને કોઈ ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ નથી, અને સકળ વિભાવોના અભાવને લીધે જે નિર્મળ થયા છે, અને ભાવકર્મોના અભાવને લીધે જે દ્રવકર્મ ભાવકર્મના અભાવને લીધે જે વિશુદ્ધાત્મા થયા છે, આ બધા સિદ્ધ ભગવાનના વિશેષણો વાંચ્યા છે. એવા જે સિદ્ધ પરમેશ્વરી, એવા જ સંસારી જીવો છે, જેવા સિદ્ધ પરમેશ્વરી છે તેવા જ સંસારી જીવો છે એમ જોઈએ છે. આ ગાથાનો વિષય છે. તેવી જ રીતે સંસારમાં પણ આ સંસારી જીવો કોઈ નહીંના બળથી એવા છે, ઓકે, એ નહીંથી આવા છે ને આ નહીંથી આવા છે. શુદ્ધ નહીંથી શુદ્ધ છે ને અશુદ્ધ નહીંથી અશુદ્ધ છે, એ વાતને ઉડાવવા પછી એક સરસ થઈ શકે. દ્રષ્ટિનું ઘણું જોર થાય, જ્ઞાનમાં ભેદ પાડ્યો ને, કોઈ નહીં ના બળથી આવા છે એ પોતે ટીકા કરી છે, ગતિમાં ટીકા કરી છે, પછી પદરેથી થયા તો. પણ ગાથામાં તો નહીં શબ્દ નથી, ગાથામાં તો શરીરને અવિનાશ છે, નિર્મળ અતિન્દ્રિય શુદ્ધ છે, જેમ લોક અગ્રે સિદ્ધ છે, આવા જે લોક અગ્રે સિદ્ધ છે એ રીત જાણ સૌ સંસારને, સહજીવા સંસદી નહીં આવા તું સંસારી જીવોને જાણ. માતો સિદ્ધ છે, આ સંસારી છે, કેમ જાણવા? તો ટીકામાં પોતે ખુલાસો કર્યો, તો કોઈ નહીં ના બળથી તું જાણ, શુદ્ધ નહીં ના બળથી તું એમ જાણ. હવે શુદ્ધ નહીં ને અશુદ્ધ નહીં નો ભાંગો ઉડાવ્યો છે એટલે એમ કહે છે કે એ શુદ્ધ અશુદ્ધની વિકલ્પના મિથ્યા દ્રષ્ટિ એટલે એ તો એવા સમ્યક દ્રષ્ટિ છે કે જે આત્માને શુદ્ધ સ્વરૂપે જ જાણી રહ્યા છે. અમે તો બધા આત્માને શુદ્ધપણે જ દેખીએ છીએ, આ મુદ્દો છે. એવી સમ્યક દ્રષ્ટિની સુંદર બુદ્ધિને અમે વંદન કરીએ છીએ. અમુક અનુભવ પ્રકાશનો બહુ ગૂઢ વચન છે. ગુપ્ત અને પ્રગટ અવસ્થા ભેદ એટલે કે દ્રવ અને પર્યાયના ભેદને નજો. દ્રવ પર્યાયના ભેદ જોતાક અને અભેદ અનુભવ નહીં થાય, અભેદ અનુભવ નહીં રહે. અમારું કથનનું તાત્પર્ય અભેદ અનુભવ કરાવવાનું છે. ભેદ કહીને ભેદમાં ઉભો રાખવો સાંભળનારને, એ માટે અમે ભેદ કહેતા પણ નથી. એ આવી ગયું સાતમી આઠમી ક્યાસામાં. ભેદથી કહો છો ને, તો ભેદથી કહીએ છીએ તે અભેદને સમજાવવા, ભેદની ભેદથી કહીએ છીએ તે અભેદનો અનુભવ કરાવવા. જેના જ્ઞાનમાં અને જેની દ્રષ્ટિમાં ભેદ વિલીન થાય છે, સમજેલા ભેદ પણ જ્યારે વિલીન થાય છે ત્યારે એને અનુભવ થાય છે. જ્યાં સુધી એને ભેદ ઉપરનું લક્ષ્ય રહે છે ત્યાં સુધી અનુભવ થતો નથી. તેથી અનુભવ કરાવવા અર્થ એમ કહે છે કે એમ નજો. ગુપ્ત અને પ્રગટ અવસ્થા ભેદ શું એમાં કેમ છે કે જે આત્મત્વ છે, આત્માનું જે આત્મપણ છે, જે એનો સ્વભાવ છે, એ સ્વભાવને સામર્થ્ય અપેક્ષાએ તે અવ્યક્ત અને ગુપ્ત છે અને પર્યાય અપેક્ષાએ તે વ્યક્ત પ્રગટ છે. આમ તો ન જો પણ એકાકાર એકલા સ્વભાવને જો રીતનો વિષય જે છે કેવી રીતે જો તો તને અનુભવ થાય, સ્વભાવને તું જો તો સ્વભાવને કેવી રીતે જો તો તને અનુભવ થાય, આ વાત કરીએ. આ વિષયની સુખમતા કે સ્વભાવ દ્રવ્યમાં છે અને સ્વભાવ પર્યાયમાં છે કે નથી, આ સ્વભાવને જોવાની રીત. સ્વભાવને જોતા તો એનું દ્રવ્યત્વ કે પર્યાયત્વ એ બંનેમાંથી એકે ભેદને લક્ષમાં ન લે. બંને પ્રકારના ભેદો તારા લક્ષમાંથી ઉડી જાય અને એકાકાર સ્વભાવ જ તારા લક્ષમાં રહે, ત્યારે તને સ્વભાવનો સ્વસ્વરૂપે અભેદપણે અનુભવ રહે. સામર્થ્યને પણ દ્રવ્યત્વ પણ કે પર્યાયત્વ પણ એમને જે ભેદ પડે છે, ભેદ રાગીજીને વિકલ્પનો ઉત્પાદક થાય છે. પર્યાયનો ભેદ, જીવનો ભેદ કે દ્રવ્યનો ભેદ, દ્રવ્ય પર્યાયનો ભેદ એ દ્રવ્યાનુયોગનો વિષય હોવા છતાં પણ એ આગમના વિષયથી પાર અધ્યાત્મના વિષયમાં લઈ જાય છે. એથી પાર લઈ જવાની દ્રવ્યગુણ પર્યાયના ભેદને પણ નજો. સારા સ્વરૂપને જોતા દ્રવ્યગુણ પર્યાયના ભેદને પણ હું ગૌણ એટલી હદે કરી નાખ કે તને માત્ર તારો એકાકાર સ્વભાવ જ અનુભવમાં રહે. એમાં આ દ્રવ આ ગુણ આ પર્યાય એવી શકે અનુભવ પ્રકાશ છે. ગ્રંથ જેવો થાય, નાનો ગ્રંથ છે, ગજબની વાતો કરી છે. એક સમયનો વિકાર હોવા છતાં શક્તિ પર્યાયના પર્યાય સમય સમયની હોવાથી વિકાર એક સમયનો છે. કોઈ જીવને બે સમયનો વિકાર એક સાથે ન હોય, કેમ કે પ્રત્યેક જીવની પર્યાય એક એક સમયની છે. એટલે છે કે જે સ્વભાવ છે એ એટલો મહાન છે, એટલો ઊંડો અને વિશાળ છે કે જેને જગતમાં કોઈ પદાર્થની ઉષ્મા આપતી ઓછી પડે છે, આકાશની ઉપમા ઊંચી પડે છે. આકાશ તો અનંત છે, છતાં આકાશના પ્રદેશોથી આત્માના ગુણ અનંત ગુણ છે. એટલે જગતના તમામ પદાર્થોથી એ અનુપમ છે. એવા પદાર્થ, એવા મહાન પદાર્થ પાસે એક સમયની વિકારનું સ્થાન કેટલું કે દ્રષ્ટિમાં ન રહે એટલું. જેમ કોઈ એમ કહે કે ક્યાં ત્રણ લોકનો ના, ત્રણ લોકનું જેની પાસે રાજા હોય અને ક્યાં એક ભિખારી. ત્રણ લોકનું રાજ તો કોઈને હોતું નથી, કે દેવલોકમાં દેવો ઇન્દ્ર છે અને મનુષ્યલોકમાં ચક્રવર્તી ઇન્દ્ર છે, નીચે બીજા ઇન્દ્રો છે. છતાં ત્રણ લોકનો કોઈ રાજા હોય, જેની પાસે ત્રણ લોકનું રાજ હોય, એની પાસે એક જેને કાંઈ એક ટુકડો પણ રોટલાનો જેની પાસે ન હોય, એને શું હિસાબ. એમ જે ચૈતન્ય ચક્રવર્તી છે, ત્રણ લોકનો નાથક થાય, એની પાસે એક સમયના વિકારનો શું, એનો ભાર શું, તો એનું કાંઈ નહીં. એ દ્રષ્ટિમાં ના રહે એવી છે. ત્યારે તો એનો અફસોસ છે કે અરે રે, આ તે શું છે. ચક્રવર્તી પાસે ભિખારી દબાઈ જાય તો ઠીક છે, કે બહુ તો બરાબર છે, પણ આ તો ભિખારી ભાઈ ચક્રવર્તી દબાણ એનું શું, એનો તો અફસોસ થયો ને. આ તો કેવું ઊંધું ઊંધું, કેટલું વિપરીત એનું, કેવી સ્થિતિ છે. એ પોતે એક સમયના વિકારમાં અહંપણ કરીને એટલો એકાકાર એવા ભાવે થાય છે, એમ કે શ્રદ્ધાયુક્ત એવો પ્રકાર છે કે આખે આખો પોતે અહીંયા ત્યાં આવી જાય છે. એક સમયના વિકારમાં પોતાને આખે આખો એવો પકડાય છે પોતા પણ, કે આખા ત્રણ લોકના નાશને ઉડાવે છે. એક શ્રદ્ધાના શ્રદ્ધામાં પરિણમવાનો એવો ગુણ છે. ગુણ એટલે એવો એનો શ્રદ્ધાનો પ્રકૃતિ સ્વભાવ છે, કે એ જેને શ્રદ્ધે એનું સર્વ છે. પછી એની સામે ગમે તે હોય એને ઉડાવે. પોતાનું સ્વદ્રવ્યાનું માન હોવા છતાં એને ઉડાવે. સામે ત્રણ લોકના ના તીર્થંકર હોય તો એને પણ ઉડાવે, એના કથનને ઉડાવે, એના ઉપદેશને ઉડાવે, આખા જગતને ઉડાવે. આ શ્રદ્ધાની તાકાત છે. એ તાકાતનો જ્યાં ઉપયોગ છે સ્વદ્રજમાં સ્વાભાવિકપણે, ત્યારે એ આખા જગતને ઉડાવે. એ જગતમાં રહેલા સર્વ પદાર્થને ઉડાવે છે. પછી અનંતા સિદ્ધોની સામે પણ એ પર્યાય જોતી નથી, અને પોતાની સિદ્ધ પર્યાયની સામે પણ એ શ્રદ્ધા જોતી નથી. એનો વિષય એટલો ત્રિકાળી સામાન્ય રહી જાય છે. શ્રદ્ધા ન તો પોતાની શ્રદ્ધારૂપ સમ્યક દર્શનની પર્યાયને શ્રદ્ધે છે, કે ન તો સિદ્ધ થાય ત્યારે પોતાની સિદ્ધ પર્યાયને પણ શ્રદ્ધે છે. પછી બીજા સિદ્ધનો તો વિષય દૂર છે. એનો વિષય એટલો પોતાનો શુદ્ધ આત્મા, ત્રિકાળી આત્મા છે, અને એની તાકાત જબરજસ્ત છે. આવી જે શ્રદ્ધાની શક્તિ છે, એ શક્તિની આગળ બધું એક બાજુ રહી જાય તો પણ શ્રદ્ધાનું પલ્લું નમે. સુગાનીજી એક જગ્યાએ બહુ સારું લખી થાય છે, એક પલ્લે ને સુન કાળ સુન લોક, ત્રણ લોકમાં, ત્રણ લોકમાં થનારા સિદ્ધો આવી ગયા તમે, ત્રણેય કાળના ને ત્રણેય લોકમાં, ત્રણ બધા પંચ પરમેશ્વર ત્રણ કાળ ત્રણ લોકના આવી ગયા તમે, ઓર એક પલ્લે મેં મેં મેરા પલ્લા બેઠ જાતા હૈ ઓર સામને વાલા પલ્લા ઉધર જાતા હૈ. એ તો એ પલ્લું ફેંકાઈ જાય છે, એમ કહે છે. હું શું કરી નાખું છું એમ નહીં, એને તો ઉલાડી નાખું. આવો હું મારા શ્રદ્ધામાં વજનદાર છું. શ્રદ્ધાનો વિષય ઈચ્છિત પક્ષી કહે છે, એક સમયનો વિકાર હોવા છતાં, સમય એક જ સમયનો વિકાર હોવા છતાં, શક્તિ તો એવી એવી છે કે શ્રદ્ધાનો વિષય શક્તિ અને સામર્થ છે એ સદાય એવી એવી છે. સમય સમય થઈને એ વિકાર અનાદિકાળથી વર્તમાનના સમયરૂપ અનંતકાળ અનંત સમય સુધી રહ્યો. વચ્ચે અનંતકાળ નિગોદમાં પ્રચુર કસાય કલંકમાં રહ્યો, એ પણ સમય સમયની પર્યાયો. નિગોદની જે પર્યાય એ પણ સમય સમયની પ્રચુર કસાય કલંક છે, તો પણ તે સમય સમયની પર્યાય, તો પણ શક્તિ એવી ને એવી છે એમ કેમ છે. ભજન ક્યાં લઈ જવું છે કે તો પણ આત્માની જે શક્તિ જે શ્રદ્ધાનો વિષય છે એ તો એવી નહીં, કોરે કોરી નકોરે નકોર જ છે. જ્યારે જીવ એવી શક્તિને જોવે છે ત્યારે એને એનો મનમાં ખરો આવે છે કે અરે અનંત કાળ ગયો, અનંત ભાવમાં રખ્યો, પણ મૂળમાં જોઉં તો હું એવો ને એવો જ રહ્યો છું, કાંઈ છે જ નથી. મારું સ્વદ્રવ દ્રવ સ્વભાવ કાંઈ ફેર નથી. હવે દ્રવ સ્વભાવને જોતા મારે ગુપ્ત વ્યક્ત પ્રગટ અને ગુપ્ત એ અવસ્થા ભેદને પણ મારે જોવાનો રહેતો નથી. આમ છે વિચારદ્રષ્ટિ તર્ક કરે છે કે એને પોતાના પરિપૂર્ણ સ્વભાવને જોતા પરિપૂર્ણ પોતાને માન્યો તો હવે અવસ્થામાં એને રાત કેમ થાય છે. આ માટે એને ઈચ્છા છે, આ માટે એને વિચાર થયો. અરે ભાઈ, એ તો હવે અવસ્થા ભેદને જોવાને ભૂલો છે. અશુદ્ધતાને તો જોતો નથી પણ શુદ્ધતા નહીં જોતો નથી, એકાકાર દ્રવ સ્વભાવ નહીં જોતો. આવો વિષય એટલે એમ કહ્યું કે એક સમયનો વિકાર હોવા છતાં શક્તિ એવી નહીં છે, અને અવસ્થા પ્રગટ થઈ ત્યારે પણ શક્તિ એવી નહીં છે. એ અવસ્થામાં શુદ્ધતા સ્વભાવ પ્રગટ્યો એમ તો ત્યારે પણ શક્તિ એવી છે. નિગોદમાં ગયો ત્યારે પણ શક્તિ એવી નહીં છે, અને સિદ્ધાલયમાં પહોંચ્યો ત્યારે પણ શક્તિ એવી નહીં. એ જે મૂળ સ્વરૂપ છે એમાં લાભ હાનિનો કોઈ પ્રસંગ નથી, એમાં લાભ નુકસાનની કોઈ ગુંજાયશ નથી કે એમાં કાંઈ લાભ થાય ને એમાં કાંઈ નુકસાન થાય. લાભ અને નુકસાન આત્માની અવસ્થામાં શાંતિ અશાંતિ સુખ અને દુઃખને લઈને ગણવામાં આવે છે કે અવસ્થામાં દુઃખ થયું કે નુકસાન, ને અવસ્થામાં આત્મિક સુખ પ્રગટ થયું કે લાભ. પણ એ વિષય મર્યાદિત છે, અવસ્થા પર્યંત અવસ્થા પૂર્વ મર્યાદિત છે. મૂળ વસ્તુના સ્વરૂપને જોનારને અવસ્થા ગૌણ છે. અવસ્થા ગૌણ છે એટલે કે અનુભવ થતી હોવા છતાં જાણે કે તે જોતો નથી. એ અવ્યક્તના બોલમાં 49મી ગાથામાં એ વિશે લીધો છે કે વ્યક્ત અને અવ્યક્ત વેળા પ્રતિભાસી થતા હોવા છતાં, એટલે દ્રવ સામાન્ય ને વર્તમાન પર્યાય એક સાથે યુગપત પ્રમાણ જ્ઞાનમાં અનુભવ ગોચર થતા હોવા છતાં, જે વ્યક્ત પ્રત્યે ઉદાસીન છે તે અવ્યક્ત છે એમ કીધું છે. અવ્યક્ત નો બોલ છે, જે વ્યક્ત અવસ્થા પ્રત્યે ઉદાસીન છે, જે પોતાના પ્રગટ આનંદની દશા પ્રત્યે પણ ઉદાસીન છે એમ જાણ છે તે અવ્યક્ત છે. આવો એક દ્રવ સામાન્યનો કે જે શ્રદ્ધાનો વિષય છે તે જબરદસ્ત વિષય છે એનું નિરૂપણ એવી વિભિન્ન શૈલીથી આવ્યું છે પરમાગમોમાં અને ખાસ કરીને અધ્યાત્મ વિષય ગ્રંથોમાં અધ્યાત્મના પ્રકરણમાં એ વિષય એવી વિભિન્ન શૈલી છે, એવી શૈલી પણ ગજબ આવે છે. અનુભવી જોઈએ, આચાર્ય સમ્યક દ્રષ્ટિ એ વિષયને ખૂબ શ્રદ્ધાના જોરથી વ્યક્ત કર્યા છે ભાષાની અંદર. એ અવસ્થા પ્રગટ થઈ ત્યારે શક્તિ એવી મેળવી છે, અવસ્થા પ્રગટ થઈ એટલે શુદ્ધ અવસ્થા પ્રગટ થઈ, સમ્યક દર્શનની શુદ્ધ અવસ્થા પ્રગટ થઈ, ત્યાંથી માનીને સિદ્ધ પર્યંતની શુદ્ધ અવસ્થા પ્રગટ થઈ, શક્તિ એવી મેળવી છે. આવી શ્રદ્ધા સુખનું એવી શૈલી કરી, આવી જે શક્તિની શ્રદ્ધા કે મારી શક્તિ સદાય અનાદિ અનંત એવીને એવી છે, એવી જે શક્તિની શ્રદ્ધા એ સુખનું એવી છે. એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં એ શક્તિનું પ્રકરણ ચાલે અને એ શક્તિનો સમ્યક ભાવ ભાષણ ન થાય તો આ બધા શક્તિ પૂજા કરવી એવું કરવા મંદિર જોડાઈ જતા થાય છે. શું કહે છે કે આ જગતનું મૂળ શક્તિ છે, આ કરે છે ને માતાજીની પૂજા શક્તિ કરીને, એ બધું ક્યાંથી નીકળ્યું છે? ભગવાનની વાણી સમજાણી નહીં અને ભ્રમ થયો એટલે શક્તિ નામ તો સ્વીકારણ સ્ત્રીલિંગ છે, જે પદ છે વાચનું ભાષાનું, એમાં ત્રણ પદ છે ને, પુરુષ સ્ત્રી અને નપુંસક, તેમાં શક્તિ વિકારણ સ્ત્રીલિંગ છે એટલે સ્ત્રીનો ફોટો મૂકી દીધો, અને ભારત માતા જેમ સ્ત્રીનો ફોટો ચિત્ર એવી રીતે એ પછી ચાલ્યું, ચાલો એની કરો પૂજા છે, મૂકો એની પાસે કરવા. આ એ બધી ગડબડવાળી વાત છે, એમ નથી. શક્તિને શ્રદ્ધાના જોરમાં બહુ બહુ પ્રશંસાથી બહુ મહિમાથી શક્તિનો ગુણાનુવાદ કરવામાં આવે છે, કેમ કે એ મૂળ સ્વરૂપ છે, વસ્તુનું એ અસલ સ્વરૂપ છે, એ મૂળ સ્વરૂપ છે અને સર્વોત્કૃષ્ટ પદ છે, પણ એને યથાર્થ રીતે સમજવાની વાત છે. નહીંતર આ શક્તિ પૂજાનું જે પછી ચાલ્યું એ બધું ગડબડવાળી વાત ઉભી થઈ જાય. આ બધું એમાંથી નીકળ્યું છે, જેટલા આની મત થયા છે તે બધા દિવ્ય ધ્વનિને સાંભળીને 363 આ વર્ષના 24ના પહેલા તીર્થન કરતા જે ઊભા છે આદિનાથ ભગવાન છે, એવી દિવ્ય ધ્વનિ નીકળી પ્રગટ થઈ અને 363 પાખંડ ઊભા છે. એ વિભ્રમથી થયા, આમ કહે છે, કોઈ કે હું કોણ છું એમ ભગવાન કહે છે, આ કે હું કોણ છું એમ ભગવાન કહે છે, આ કે હું કોણ છું, તમે શક્તિનો જ નિયમ માટે જ છે. એ પહેલાં યુગલિયાના ક્ષેત્ર હતો અહીંયા, યુગલિયા જેટલા મને યુગલિયા મનુષ્ય હતા અહીંયા એ બધા મરીને દેવલોકમાં જાય, અહીંનું આયુષ પૂરું કરે એટલે એની પૂરી ગતિ પણ નહીં અને એની નરક ગતિ પણ નહીં, ફરીને મનુષ્ય થાય નહીં, દેવલોકમાં જાય. બે જ ગતિ હતી અહીંયા, મનુષ્ય ગતિમાં હતા અને દેવ ગતિમાં જતા હતા, આ ક્ષેત્રમાં બે જ ગતિ હતી. જ્યાં ભગવાનની વાણી છૂટી સારે ગતિ ખુલી ગઈ, પંચમ મોક્ષ ગતિ પણ ખુલી ગઈ, કોઈ મોક્ષ ન આપી જાય, એ જગ્યામાં કોઈ મોક્ષ જવાનો પ્રશ્ન નથી, ચૈતન્ય દ્રષ્ટિ વાળી બધા મિત્ર ભગવાનની વાણીમાં મોક્ષ માર્ગ જેવો ખુલ્યો તેવો સામે અપેક્ષિત બંધ માર્ગ પણ ખુલ્યો. નરકમાં જનારા જીવોએ તૈયારી જે યોગ્યતા હતી સીધા ઉતર્યા અને બેકારો કરવાની, આમ ન હોય આમ ન હોય આમ ન હોય, વિરોધ કરનારા પણ નીકળ્યા, અનુસરનારા પણ નીકળ્યા, પંચમ ગતિમાં જનારા પણ પ્રગટપણે પરિણમન વાર લઈ ગયા અને નરકમાં જનારા પણ પ્રગટપણે પરિણમન વાર લઈ ગયા. એવો જ કોઈ વસ્તુ વ્યવસ્થાનો પ્રકાર છે પ્રગતિ, કે સતની સામે અસત ઊભું થાય છે અને અસતની સામે સત ઊભો થાય છે. આમ કેમ કે એ કોઈ પ્રશ્નનો વિષય નથી, એ જ કોઈ વસ્તુ વ્યવસ્થા. શું કહે છે કે આવી શ્રદ્ધા સુખનું મૂળ છે. જે શ્રદ્ધા કેવળ જ્ઞાનની પર્યાયના ભેદને જોતી નથી, જે શ્રદ્ધા દ્રવ્યના ભેદને પણ જોતી નથી, અથવા જેનો ભેદ પાડવાનો ધર્મ નથી, એવી શ્રદ્ધાનો પ્રકાર એવો છે કે જેને ભેદ પાડવાનો ધર્મ નથી, એનામાં અભેદપણે એકાકાર થઈને પોતાના વિષય સાથે અભેદપણે એકાકાર થઈને તે શ્રદ્ધાના પરિણામમાંનો ધર્મ છે. એ રીતે શ્રદ્ધા જ્યારે સ્વરૂપ સાથે પરિણમે છે ત્યારે મૂળમાંથી સુખ ઉત્પન્ન થાય છે અને અનંત સુખરૂપ એનું ફળ આવે છે. આ શ્રદ્ધા એનું મૂળ છે, એમ તેનું સુખનું મૂળ છે.